તારીખ 15/9/1989 શ્રી સમયસાર ગાથા 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32A.
ઉત્તમ બ્રહ્મચર્ય સંબંધીનો આજનો વ્યાખ્યાન સંક્ષેપમાં આપ્યું છે. ચાલુ અધિકાર છે, સમયસર 15 ગાથાનો ભાવા, 15મી ગાથા ચાલી ગઈ. હવે આખી ગાથાનો ભાવાર્થ અથવા સારરૂપ જે કંઈ કહેવું છે એ પંડિત જયચંદ્રજી ભાવાર્થમાં કહે છે. અહીં આત્માની અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. જે આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના અવલંબને સ્વસંવેદન થયું, તે સ્વસંવેદનમાં જ્ઞાનનું જ્ઞાનને વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, એવા સ્વસંવેદન ભાવને અનુભૂતિ કહી છે. એક જ અનુભવને બે નામ દેવામાં આવે છે. જે અનુભવને આત્માનુભૂતિ કહેવામાં આવે છે તે જ અનુભવને જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવે છે. એક જ પર્યાયના આ બે નામ છે. વધારે વિશેષ સ્પષ્ટ થાય અનુભૂતિનો એટલે બે નામથી એને કથિત કરવામાં આવ્યો છે. અજ્ઞાની જન જ્ઞેયોમાં એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુપ્ત થઈ રહ્યા છે. આ સર્વસામાન્ય પરિસ્થિતિ છે સંસારી જીવની. સંસારી જીવો જે કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયો છે અથવા જે પાંચ ઇન્દ્રિયના વિષયો જ્ઞાનમાં જ્ઞેય રૂપે વિષય થાય છે અને તે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય મારફત થાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે, તેમાં લુપ્ત થઈ રહ્યા છે, તેમાં આસક્ત થઈ રહ્યા છે, તેમાં સુખ બુદ્ધિએ પ્રવર્તી રહ્યા છે. આ સર્વસામાન્ય સંસારી જીવોની પરિસ્થિતિ છે, જે સર્વસાધારણ જીવોને અનુભવ ગોચર છે. પરંતુ તેઓ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. જ્ઞેયોથી ભિન્ન એવું એકનું જ્ઞાન માત્ર જ્ઞાન અનુભવવું જોઈએ એનો અનુભવ નહીં કરવાને બદલે જ્ઞેયોમાં જે તે પ્રકારના સ્વભાવો છે એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. અનુભવી શકતા નથી તો પણ જ્ઞેયો અનુભવી શકાતા નથી તો પણ અનુભવવાનો પ્રયત્ન કરે. જો જ્ઞેય પદાર્થો અનુભવી શકાતા હોત તો તેના અનુભવથી તૃપ્તિ થતી હોત, પરંતુ તે જ્ઞેયોને અનુભવ કરવાના પ્રયત્નથી અને અનુભવાયા છે એવું માનવાથી તૃપ્તિ નથી થતી. એ એમ સૂચવે છે કે ખરેખર કોઈ જ્ઞેય પદાર્થનો અનુભવ કોઈ આત્મા કરી શકતો જ નથી. અનાદિકાળથી વર્તમાન દશા સુધી જે અનંતકાળ પસાર થયો એ અનંતકાળમાં શ્રી ગુરુ એમ કહે છે કે તે કદી કોઈ પદાર્થનો અનુભવ નથી કર્યો. અનુભવ કર્યો હોવાનું તે માન્યું છે સર્વકાળે ભલે, પણ ખરેખર તે કોઈ પદાર્થનો તો અનુભવ કરી શક્યો નથી. અને તેથી કરીને તને કદી તૃપ્તિ થઈ નથી અને તેથી જ જ્ઞાનીઓ તેને અજ્ઞાન કહે છે, વિપરીત જ્ઞાન કહે છે, વિપરીત માન્યતા કહે છે. એનું કારણ એ છે કે એ વાસ્તવિકતાથી વિપરીત છે, વસ્તુ જે વાસ્તવિક વસ્તુ સ્થિતિ છે તેનાથી તે વિપરીત છે, માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવ કરવો એટલે અનુભવવું જણાય છે જરૂર, પણ અનુભવી શકાતું નથી. અનુભવ કહો, વેદનો કહો, ચેતનો કહો, એ બધા એક અર્થ વાચક શબ્દ છે, એક જ અર્થના વાચક શબ્દો છે. કોઈ પણ પદાર્થને, જડ પદાર્થને આત્મા ભોગવી શકે, અનુભવી શકે એ વસ્તુ સ્થિતિની બહાર છે. બહુ સાદી ભાષામાં ગુરુદેવ એમ કરતા કે ભાઈ તું લાડવાને ખાઈ શકતો નથી, વાણામાં પડેલો લાડવો એ પરમાણુ થાળીમાંથી મુખ દ્વારા હોજરી સુધી પહોંચ્યા એને તે એમ કહ્યું કે મેં ખાધું. શું કહ્યું તે? કે મેં ખાઈ લીધું. પણ તારો આત્મા કદી પણ લાડવાના પરમાણુને ખાઈ શકતો નથી. ન તો લાડવાના પરમાણુ તારા આત્માને હડે છે, ભળે છે, સ્પર્શે છે, ન તો એનો કોઈ ગુણ ભળે છે, સ્પર્શે છે, ન તો એમાં રહેલી જે મીઠાશ છે, ગળપણ છે, એ તારા દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં ભળે છે કે સ્પર્શે છે, કાંઈ થતું નથી. દ્રવથી, ગુણથી, પર્યાયથી બંને પદાર્થો, જીવ ને અજીવ, સર્વથા અત્યંતપણે ભિન્ન જ રહે છે અને જુદા જ રહે છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. જાણ્યો છે, સ્વાદ આવ્યો નથી. ગળપણના, ગોળના, સાકરના ગળપણ જણાયું છે, એડ્યા વિના અને સ્પર્શા વિના એમ વાત થાય, પણ અનુભવાયું છે એ વાત હરગીજ સાચી નથી, બિલકુલ જુઠ્ઠી છે. તેથી ખાવાની તૃપ્તિ કોઈને થતી નથી, ને થઈ પણ નથી, ને થવાની પણ નથી. કોઈ વિષય નથી અને એમાં દુઃખ અને આકુલતા થાય છે, એનું પણ એ કારણ છે કે અનુભવ થઈ શકતો નહીં હોવા છતાં કરવાનો પ્રયત્ન કરે છે, તેથી આકુલતાનો જન્મ થયા વિના રહેતો નથી. તે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. તેઓ એટલે અજ્ઞાનીઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. એવા પ્રશ્નનો ઉત્તર છે કે તો પછી એને શેનો અનુભવ કર્યો, શેનો આસ્વાદ લીધો? જો તમે મીઠાઈ વખતે મીઠાશનો અનુભવ નથી કર્યો એમ કહો છો, તો પછી અનુભવ તો કર્યો નથી ને અનુભવ કર્યા વિના રહ્યો પણ નથી, તો શેનો અનુભવ કર્યો છે? કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક વિધતા જે જ્ઞાનમાં ઉત્પન્ન થઈ છે, અનેક આકાર જે જ્ઞાનમાં ઉત્પન્ન થઈ છે, એ જ્ઞાનને, જ્ઞાન પણ એને પણ જ્ઞેય પણ અનુભવ કર્યો છે. આ એક ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ છે, કે જ્ઞાનને તો જ્ઞાનપણે અનુભવ ને, જ્ઞાનને તો જ્ઞેયપણે શા માટે અનુભવે છે? શ્રી વચનામૃતમાં એક વાત કરે છે, આ એક બહુ સુંદર વાત છે, એનું મર્મ સ્થાન બહુ સુંદર છે, કે જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો. તેના માટે નાયકના અનુભવ અર્થે નાયકનો નાયકપણે અનુભવ કરવાના હેતુથી, પ્રયોજનથી આ વાત છે કે તું આત્મા જાણનારો ખરો કે નહીં, જાણવાનું કાર્ય કરે તે જ્ઞાયક એટલે કરનારો, જ્ઞાન કાર્યને કરનારો. તો તું જ્ઞાન કાર્યને કરતો હોવાથી તું જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરે? બીજો જ્ઞાયક નો તો જ્ઞેય પણ ક્યાં અભ્યાસ કરે છો, જ્ઞેય રૂપે ક્યાં અભ્યાસ કરે છો? આ વિપર્યાસ છે. જ્ઞાનમાં અન્ય જ્ઞેયોનું ઝડપનું પ્રતિબિંબિત થવું પ્રકાશનું અનિવાર્ય છે. એ બંને થાય કેમ કે સ્વપ્ન પ્રકાશક થવા દો. છતાં પણ જ્ઞાન જ્ઞાન પણ એ રહેશે, કોઈ જ્ઞેય રૂપે જ્ઞાન નહીં થાય. અને જો જ્ઞેય રૂપે જ્ઞાન થાય તો જ્ઞાન જડ થઈ જાય, અથવા જે જડ જ્ઞેયો છે તે જ્ઞાન રૂપે ચેતન થઈ જાય. પણ એમ તો કદી બન્યું નથી, શક્ય પણ નથી. હવે અનુભવ કરવો છે એમાં ભૂલ નહીં થવી જોઈએ. બહુ સાદી ભાષામાં પણ ઘણી સરસ વાત છે કે તેઓ શું ભૂલ કરે છે, અજ્ઞાની જન શું ભૂલ કરે છે. અહીં આવે પોતાની જાતને મેળવવી કે હું શું ભૂલ કરું, કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અજ્ઞાની જન એટલે કોક એમને. આ એક સૂક્ષ્મ જ્ઞાનમાં સમજાયા પછી જીવ નવી ભૂલ કરે છે, કે જે ભૂલ મટવી કઠણ થઈ કઠિન થઈ પડે છે, દુર્લભ થઈ પડે છે. કે વાત સમજાઈ જાય એટલે બીજા અજ્ઞાની જનની વાત સમજી લે છે, કેમ કે પોતે તો સમજો માટે જ્ઞાની થઈ ગયો. આ ભૂલ નહીં કરવી જોઈએ. આ વાત તો એને પોતાને ચાલતા પરિણામમાં જ્યારે ભૂલ થાય ત્યારે પકડવા માટે કહી છે, નહીં કે બીજાને લક્ષ્યમાં રાખીને માથેથી કાઢી નાખે કે હું સમજો એટલે મને તો લાગુ પડે નહીં. જે લોકો આ વાત નથી સમજતા એ બધાને લાગુ પડે. એવી રીતે આ શાસ્ત્રનું સ્વાધ્યાય અધ્યયન કરવા યોગ્ય નથી, એવી રીતે નહીં કરવું જોઈએ. ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલા જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. જ્ઞાનને જ્ઞેય પણ આસ્વાદે છે. એટલે એમ કહે છે, કેટલાક એમ કહે છે કે ચીજ દૂર હોય તો પણ એ ચીજ દૂરની ચીજ અહીંયા જ્ઞાન ઉપર આવતા અસર થવા માંડે છે. એમ કે અવાજ આવે છે, આપણે અત્યારે સ્વાધ્યાય કરીએ ને કાંઈ ને કાંઈ અવાજ આવે. મુંબઈમાં તો એકાંત સ્થળ લાવવું પણ ક્યાંથી, જ્યાં કાંઈ બીજા અવાજ ના આવે. તો એવા જે કાંઈ અવાજ આવે છે એ તો જ્ઞાનમાં ખરેખર જણાય છે. જ્ઞાનમાં જણાય છે કે જ્ઞાન ઉપર અસર કરે છે. આ વિષય થોડો સૂક્ષ્મ છે, જરાક અનુભવને તપાસવો પડે છે કે જ્ઞાનમાં જ્ઞેય આવતું જ નથી. તો જણાય છે એ વાત જુદી છે અને અનુભવાય છે એ વાત જુદી છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા વાળા પણ બહુભાગ મુમુક્ષુઓ વિદ્વાનો આ બે વાતના તફાવતને સમજતા હોય છે કે જાણવું જ્ઞાનનું જ કાર્ય છે તે એક વાત છે, અને અનુભવનું જ્ઞાનનું જ કાર્ય છે તે એક બીજી વાત છે. એક જ પર્યાયમાં બે થાય છે, અટપટું છે. એટલે તો ભૂલ થાય છે, જીવનું ભૂલ થવાનું કારણ આ છે કે એક જ જ્ઞાનમાં જે વખતે જણાય છે ત્યારે પર જણાઈ શકે છે, પર અનુભવાઈ શકાતું નથી. જ્યારે જણાય છે ત્યારે જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ રહે છે, પણ પર જણાતા હું પરને અનુભવું છું એવો એક અભ્યાસ થાય છે, ભ્રમ થાય છે. આ એક જ જગ્યાએ બને છે અને બે પ્રકાર હોવાથી, અને એમાં એની પોતાની એ વિષયની અજ્ઞાનતા હોવાથી કદી એને અવલોકન કર્યું નથી. જ્ઞાનની પર્યાયનું જ્ઞાન પોતે ચાલતા જ્ઞાનનું અવલોકન કરે તો આ બે વાત સુધી એને સમજવામાં આવશે. શાસ્ત્ર વાંચીને જે વાત કદાચ નહીં સમજાણી હોય એ પોતાના અવલોકનથી સમજાઈ જશે, અને અવલોકનથી અનુભવગોચર વાત સમજાતી હોવાથી એ વાત સમજાયેલી કદી નહીં ગુંસાય. બાકી પુસ્તક ભણ્યો હશે તો ભૂલી જશે, પાઠશાળામાં ભણ્યો હશે તો પણ ભૂલી જશે, આપણા શિક્ષણ શિબિરના ક્લાસોમાં ભણ્યો હશે તો પણ ભૂલી જશે, એવું છે. આ બને છે, ઘણા ડાક્ટરો બને છે અને કોઈ નેતા થઈ જાય તો પછી એને ડાક્ટરી ન આવડે, ભૂલી જાય બધું. વકીલ થયો હોય, બારિસ્ટર થયો હોય, પણ જો નેતાગીરીમાં પડી ગયો હોય તો બીજો કોઈ વ્યવસાય પકડી લીધો હોય, કોઈ બી ભણ્યો હોય એના કરતા ભિન્ન વ્યવસાયમાં લાગી જાય તો એમ કહે કે ઓલું કટાઈ ગયું, હવે જે ભણ્યો તો એ જ્ઞાન કટાઈ ગયું, કટાઈ ગયું એમ કહો, ભૂલાઈ ગયું એમ કહો, નાશ થઈ ગયું એમ કહો, એ બધું એક જ છે. એમ ભણેલો ભૂલે પણ અનુભવી ભૂલે નહીં, આ અનુભવનું પ્રધાનપણું છે, અનુભવની આ વિશેષતા છે અને આ વાસ્તવિકતા છે અનુભવની. ખરેખર એ અનુભવ શ્રદ્ધાને લાવે છે, શ્રદ્ધાને કોણ ફેરવે? પરલક્ષી જ્ઞાનમાં, કાલે થોડુંક રાત્રે વિષય ફેરતો હતો શરૂઆતમાં, પરલક્ષી જ્ઞાનમાં મિથ્યા શ્રદ્ધાને સમ્યકપણે પલટાવવાનો સામર્થ્ય નથી, શક્તિ નથી. જેમ રાગમાં જ્ઞાનને શ્રદ્ધાને સમ્યકપણે કરવાની શક્તિ જ નથી, એમ જ પરલક્ષી શાસ્ત્ર ભણતરમાં શ્રદ્ધા ઊંધી પડી છે, એને સરળ કરવાની કોઈ શક્તિ નથી, નિમિત્તત્વ પણ નથી, શક્તિ તો નથી પણ નિમિત્તપણું પણ નથી. માટે આપણે કે જેઓ રોજ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ એને આ વાત બરાબર સમજવી જરૂરી છે. એવા ભ્રમમાં કદી રહેવા જેવું નથી કે આપણે સ્વાધ્યાય ઘણા વર્ષ સુધી કરશું ને પાકું થઈ જશે, માટે કોમલી આપણને સમ્યક દર્શન થઈ જશે, અનંત કાળે નહીં થાય, ઘણા વર્ષે તો નહીં થાય પણ અનંત કાળે નહીં થાય. ઉલટાનું મિથ્યા દ્રઢ થશે તો તને ખબર નહીં કે ક્યાં મિથ્યા દર્શન દ્રઢ કરી લીધો. અને આવી માન્યતા એ બુદ્ધિપૂર્વકની વિપરીત માન્યતા હોવાને લીધે પરલક્ષી જ્ઞાનથી શ્રદ્ધા થશે કે અનુભવ થશે કે ધર્મ થશે કે કલ્યાણ થશે કે લાભ થશે, આવો કોઈ અભિપ્રાય બુદ્ધિપૂર્વકથી વિચાર્યો હોય તે સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્મમાં પહેલા આવી જાય છે, પછી ખૂબ ગ્રહિત મિથ્યાત્મા આવે છે. દેવગુરુ શાસ્ત્રની ભૂલ પાછળથી કરે છે, એ પહેલા આવી ભૂલ એને કરી નાખી હોય છે તત્વજ્ઞાનના અભ્યાસ કાળે, પછી એ ગ્રહિત મિથ્યાત્મ વિકાસ પામે છે ત્યારે સ્થૂળતા ધારણ કરે છે, ત્યારે એ જીવ ક્યાંય ને ક્યાંય દેવગુરુ શાસ્ત્રના વિષયમાં ભૂલ કર્યા વિના રહી શકતો નથી, એને સાચી ખબર પડતી નથી કે આ ભૂલવાળી વાત છે કે આ ભૂલ વગરની વાત છે, એને ખબર નથી
પડતી.
ગ્રહિત છે, ગ્રહિત નો અર્થ શું છે? તત્વમાં બુદ્ધિપૂર્વક ભૂલ થઈ હોય તો તે ગ્રહિત વિચાર છે, બુદ્ધિથી નવું ગ્રહણ કર્યું તેનું નામ ગ્રહિત વિચાર છે. એટલે તત્વજ્ઞાનના અભ્યાસ કરવાની જવાબદારી બહુ વધે છે. ખરેખર તત્વજ્ઞાનનો યથાર્થ અભ્યાસ અનાદિના અગ્રહિત મિથ્યાત્વને છોડાવીને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવે એનું એ એક જ સ્થાન છે, બીજા કોઈ પરિણામમાં એ પ્રકારનું સ્થાન નથી, નિમિત્તત્વ નથી. પણ ત્યાં જવાબદારી વધે છે, વાત ઊંચી કોટીની છે, આ પ્રક્રિયા ઊંચી કોટીની હોવાથી જવાબદારી પણ વધારે છે. જગતમાં પણ એ જ પરિસ્થિતિ છે, હાયર ધી સોર્સ હાયર રિસ્પોન્સિબિલિટી. પટ્ટાવાળાની જવાબદારી બેંકની એટલી નથી કે જે ચેરમેનની જવાબદારી છે, ચેરમેન ડિસિશન લેવામાં ભૂલે તો બેંક દેવાળો કાઢે, પટાવાળો ભૂલ કરે તો એક કાગળ એક ટેબલ ઉપર બીજા ટેબલ ઉપર વિયો જાય, એમાં એટલું નુકસાન ન થાય કે બેંકને દિવાળો આવે. એમ અહીંયા તત્વજ્ઞાનના અભ્યાસ કરવા વાળાને તત્વનો વિષય ઘણો સૂક્ષ્મ હોવાને લીધે એ સૂક્ષ્મતામાં પ્રવેશ કરીને ક્યાંય ચૂક ન થાય એની જાગૃતિ અને જવાબદારી વિશેષ વિશેષે કરીને રાખવી ઘટે છે, રાખવી પડે છે, એમાં બુદ્ધિપૂર્વક ગોથું ખાધો કે ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો ગયો. સીધો જ ગ્રહિત મિથ્યાત એટલે જરા અર્થ કરીએ તો આકરો પડે એવો છે. આ મુસલમાન ગ્રહિત મિથ્યાતના વર્ગમાં છે, ક્રિશ્ચિયન ગ્રહિત મિથ્યાતના વર્ગમાં છે, જેટલા અન્ય મત ચાલે છે એ બધા ગ્રહિત મિથ્યાતના વર્ગમાં છે, એના ક્લાસમાં મુકાઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો પૂજતો ભજતો અનુરાગ કરતો દેખાય ને ગ્રહિત મિથ્યાતમાં ચાલ્યો ગયો હોય, હવે એને એમ કહીએ કે આજે જિન મંદિરમાં આવશ પણ કાલે પાછો મસ્જિદમાં અલ્લાહો અકબર કરતો તું ને તું થઈ જાય તો જરા કઠણ લાગે, ખાતરું પડે. પણ આ ગંભીરતા સમજવા જેવી છે. તત્વનો અભ્યાસ કદી ઉપર છલ્લો કરવો નહીં, જેવો જો કરવો તો એના તળિયું પકડી લેવું, તળિયું પકડાશે તો અનંતકાળનું હિત થઈ જશે અને નહીતર અન્ય મતે થતા વાર નહીં લાગે. એવો વિષય છે, જરા જવાબદારી વાળો. વાત તો એના ઉપરથી ચાલે છે. આ છે ખાસ ચેતવણી છે, આ વાત એના ઉપરથી ચાલે છે કે એક જ્ઞાનને પર્યાયના બે ધર્મ છે, જાણવું અને અનુભવન કરવું. સ્વ પરનું જાણવું એ સ્વભાવ ધર્મ છે, માત્ર સ્વનો અનુભવ પર થવો એ જ સ્વભાવ ધર્મ છે. પરનો અનુભવ થવો થઈ શકતો જ નથી, માટે તે એવો ભાવ થાય જ્ઞાનમાં તો એ વિભાવ ધર્મ છે, જ્ઞાનનો સ્વભાવ ધર્મ નથી. આમ બે વચ્ચે બહુ મોટો ફેર પડે છે, એ તફાવત સમજવા જેવો છે. અને એ વિષય એજન્ડા ઉપર લઈને ચારે કોરથી છંછેડીને નક્કી કરવા જેવો છે, નહીતર અહીંયા જ બધો ગોટો છે. જે ગોટો છે અહીંયા આજે પણ એ વાતનો ઉલ્લેખ કરવો આવશ્યક લાગે છે કે સ્વપર પ્રકાશકના વિષય ઉપર આપણા સમાજમાં વિવાદ ચાલે છે, વિદ્વાનો છે. એનું કારણ એ છે કે એ વિષયનો તલસ્પર્શી અભ્યાસ હોય તો વિવાદનો અવકાશ નથી. ગુરુદેવશ્રીએ અનંત કર્મા કરીને આ વિષયને ફૂલ્લી ફાઇનલ કરેલો છે, છેવટની હદ સુધી સ્પષ્ટ કરેલો છે. કોઈ પ્રવચનોમાં વાત ગોળ ગોળ રહી નથી, અસ્પષ્ટ રહી નથી, સ્પષ્ટપણે કાઢીને દેખાડી શકાય એવી વાત છે. એક કલાકમાં તો એ સમય નથી, પણ જેને જાણવું હોય તેને પ્રવચન રત્નાકરના જે છેલ્લા ભાગો છે જેમાં આ પરિશિષ્ટના 14 કળશ ઉપરના પ્રવચનો થયા છે એ લઈને આવું, તો સીધો એની અંદરથી નીકળી જશે. અભ્યાસ કરી લેવો, હોમવર્ક કરી લેવો, ન મળે તો આવવાના ના કરો. બાકી વિષય બહુ સ્પષ્ટ છે. અને વળી એમ વાત છે કે જે તરવાનું સાધન જો ડૂબવાનું નિમિત્ત થાય તો પછી તરવાની જગ્યા ક્યાંય રહેતી નથી. ડૂબવાની જગ્યાએ ડૂબે તો ઠીક છે કે ભાઈ ડૂબવાની જગ્યા હતી ને ડૂબી ગયો, એનો શું અફસોસ કરીએ. પણ તરવાની જગ્યાએ ડૂબે ત્યારે એ ઘણા મોટા અફસોસની વાત છે. અથવા ઊંડા પાણીના ડૂબમાં ડૂબે તો એ તો ડૂબી શકે એટલું પાણી હતું, પણ એક મેટ પાણીનું દળ હોય કાંઠે ત્યાં તો ત્યારે જ ડૂબે કે ઊંધો થઈને શીર્ષાસન કરે ત્યારે, એટલો ઊંધો થાય તો ડૂબે, નહીતર ત્યાં તો ડૂબવાની જગ્યા જ નથી ખરેખર. એવું આ તત્વજ્ઞાન છે કે અહીંયા ડૂબવાની જગ્યા નથી, પણ પૂરો ઊંધો પડે ત્યારે અહીંયા ડૂબે એમ છે, શીર્ષાસન કરે ત્યારે એવું અહીંયા દ્રષ્ટાંત લાગુ પડે છે. માટે અહીંયા ડૂબે ત્યારે સમજવું કે આને ઊંધાઈ કરવામાં બાકી રાખી નથી, પૂરો પૂરો ઊંધો છે. શું કહે છે અહીંયા કે અજ્ઞાન જાણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક આકૃતિ જેમાં ઉત્પન્ન થઈ છે એવું જે પોતાનું જ્ઞાન, એ જ્ઞાન ને જ્ઞાન પણ એને અનુભવ કરતા જ્ઞેય માત્ર પણ આસ્વાદે છે. હવે એક પ્રયોગ નો વિષય અહીંયા લઈએ કે કોઈ એમ કહે કે ભાઈ અમુક જ્ઞેયો સામે આવતા મને તો અસર થયા વિના રહેતી જ નથી. જેમ કે કોઈને એ અમુક વાનગી બહુ ભાવે છે, કોઈને કોઈ વાનગી પ્રિય હોય તો કોઈને પ્રયોગનો વિષય કે મને અસર થતી ન રોકાય એનું શું કરવું, કે તું શું કરે છે એનું પ્રતિકરણ કર. તને પર ચીજ નો અનુભવ થતો નથી, પર ચીજ અનુભવાતી નથી, પણ તને ટેવ પડી છે એવી હું અનુભવું છું. તો વાત ભલે સમજણથી તો સાચી બેસે છે, પણ અહીંયા ખાતી વખતે શું કરવું, આ એક પ્રયોગનો વિષય છે. અને આ પ્રયોગ જો સર્વ ઉદયના કાળમાં કરવામાં આવે, આ તો દ્રષ્ટાંત છે, આહારનું જમવાનું વાતનું તો દ્રષ્ટાંત છે, રસના ઇન્દ્રિયનું પણ, કોઈ પણ ઉદયમાં કરવામાં આવે તો જીભ તરી જાય એવી એક વાત છે. આ તરવાની કળાની વાત છે. ગુરુદેવ શ્રી વેદ જ્ઞાનની કળાને તરવાની કળા કહેતા, મોક્ષની કળા કહેતા, છૂટવાની કળા કહેતા. તેનેથી જેની અસર થાય છે એનાથી છૂટવાની કળા છે, તરવાની કળા છે. તો એમ કહે છે કે એ જ વખતે જરાક સૂક્ષ્મ થઈને અવલોકન કર કે તને શેનો અનુભવ છે, તારા જ્ઞાનનો કે જ્ઞેયનો. જે ચીજ જીભ ઉપર આવે, ગુલાબ જાંબુનો ટુકડો જીભ ઉપર જ્યારે આવ્યો, ત્યારે એ જ વખતે અવલોકન કર કે એ ગળપણ સંબંધીના તને જ્ઞાનનો અનુભવ છે કે ગુલાબ જાંબુના ટુકડાનો અનુભવ છે. આટલું જરાક તું અવલોકન કરવા માટે પ્રયત્ન કર. વાત એટલી બધી પાવરફુલ છે કે તું અવલોકન કરવા જઈશ ને ત્યાં ઓલી અસર છૂટી જશે, સહનમાંથી તું છૂટો થઈ જશે. જે તને એમાં મને ભાવે છે એવી એક કલ્પના છે. જ્ઞાની એમ કહે છે કે મને ભાવે છે એ તો તને કલ્પના થઈ છે, મને સારું લાગે છે કે ખરાબ લાગે છે એ પણ તને કલ્પના થઈ છે. જો કડવું સારું ન હોય ને મીઠું સારું હોય તો આ કેરીની સિઝનમાં કારેલાનું શાક સારું લાગે નહીં કોઈને, પણ કેરીની સિઝનમાં ખાસ કારેલાનું શાક બનાવે છો કે અહીંયા આની સાથે આ શાક બહુ સારું લાગે છે, એ બધી જ કલ્પના છે. કોઈક સારું નથી, કોઈ ખરાબ નથી, પણ એ કલ્પનામાં એટલો બધો પકડાયેલો છે આ જીભ કે જ્યારે જીભ ઉપર એ સ્વાદનો સન્નિકર્ષ થાય છે, યોગ થાય છે, સંયોગ થાય છે, ત્યારે જીવ અસર મુક્ત થવાની એની કળા નથી આવડતી, એટલે કોઈ રીતે છૂટી શકતો નથી, મુક્ત થઈ શકતો નથી. તે અસરમાં ડૂબે છે અને એ અસરમાં નવા કર્મને એ બાંધે છે. આજ દેહાત્મ બુદ્ધિ છે, આજ અજ્ઞાન છે, અને આજ નવા નવા દેહ રૂપી જન્મ મરણનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. હવે એમાંથી મુક્ત થવા માટે ત્યાં એટલું જ અવલોકન કરવાનું છે. જરાક સાવધાન થઈને, ધીરો થઈને, સૂક્ષ્મ ઉપયોગને કરીને એટલું જ તપાસવાનું છે, એટલું જ અવલોકન કરવાનું છે કે અનુભવ જ્ઞાનનો છે કે અનુભવ જ્ઞેયનો છે. જો બરાબર તપાસે તો તપાસતા જ એનો રસ તો પહેલો રસનો પારો તો ઉતરી જશે. આ ભાવે છે અને સારું લાગે છે એ પારો તો સીધો નીચો ઉતરી જશે. જો રસમંદ થાય તો જ્ઞાન તપાસવા માટે વધારે કાર્યક્ષમ થાય છે. જો રસ તીવ્ર હોય તો જ્ઞાન એ તપાસી નહીં શકે. જ્યારે પર પદાર્થના તીવ્ર રસના પરિણામમાં જીવ આવે ત્યારે એ ડૂબેલો જીવ છે વિભાવમાં, જ્યારે મંદ રસમાં આવે ત્યારે ઉપલી સપાટી ઉપર આવે છે વિભાવના પાણીના. ઉપર આવ્યો હોય તો કંઈક બીજું પકડી શકે, ડૂબતો જીવ ઉપર આવ્યો હોય તો કઈક બીજું પકડી શકે, બે માથોડા ત્રણ માથોડા નીચે ડૂબતો હોય તો કઈ હાથમાં આવે નહીં, તો એનો રસ્તો પહેલા ઠંડો થઈ જશે. ઉપર આવશે એટલે બરાબર જ્ઞાન થી જ્ઞાન ને પકડવું એવા પ્રયત્ન કરશે તો પ્રયત્ન કરવામાં સફળ થશે, પ્રયત્ન નહીં કરે તો સફળ થવાનો વાત રહેતી નથી. બહુ એક જ પંક્તિ બહુ મહત્વની છે આ ભાવાર્થની પંડિતજીની, કે અજ્ઞાની જાણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક આકાર થયેલ જ્ઞાનને વિજ્ઞેય માત્ર આસ્વાદે છે. જ્ઞાનનો આસ્વાદ કરવાને બદલે વિજ્ઞેયનો આસ્વાદ કરે છે, વાસ્તવિકતા એ કરી શકતો નથી પણ એવું એને ભાસે છે, એવું એ માને છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો સ્વાદ નથી લેતા, જ્ઞાન માત્ર જ હું છું એમ માત્ર જ્ઞાનનો સ્વાદ લેવા જશે તો સામાન્યનો સ્વાદ આવશે, જ્ઞાનના વેદનનો સ્વાદ એટલે અનુભવ થશે અને એ પર્યાય માત્ર પણ ત્યાં નહીં રહે, એ સીધો સરકીને દ્રવ્ય ઉપર ચાલ્યો જશે. આ એક બે ને એક પણ ઉપાસવાની પ્રક્રિયા છે. આના પછી કળશ કે બે ને એક પણ ઉપાસવો, આ આત્મા છે, જ્ઞાન ઘન એવો આ આત્મા છે, તે જેને સ્વરૂપની પ્રાપ્તિની ચાહના ભાવના છે એવા આત્માઓએ એવા પુરુષોએ બે પ્રકારે નિત્ય સેવવો, બે પ્રકારે એકને સેવવો, બે પ્રકારે એટલે સાધ્ય અને સાધક ભાવના ભેદથી જેના બે પ્રકાર છે. આ પછીનો છે 14મો કળશ છે, 14મો નહીં પણ 15મો કળશ છે. તે સૌ જ્ઞાન ઘણો નિત્યમ આત્મા સિદ્ધિમ અભિપ્સુભિ સાધ્ય સાધક ભાવેન વિધાયેક સંઉપાસનામ અથવા શ્લોક છે. બે પ્રકારે લીધો છે, એક પ્રકારે નથી લીધો. અહીંયા જે ગાથા છે એને ઉપરનો આકર્ષ છે કે સાધક ભાવ છે અને સાધ્ય ત્રિકાળી સ્વરૂપ છે એમ બે ભાવથી ઉપાસના છે. ઉપાસનામાં એકલો ત્રિકાળી નથી, ઉપાસનામાં એકલી ઉપાસનાની પર્યાય પણ નથી, બે છે. ઉપાસ્ય ઉપાસક પણ બે છે એક સાથે, અને એ આ રીતે છે. એટલે પરંતુ કહીને એમ કહ્યું કે જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર એટલે એકનું જ્ઞાન એનો આસ્વાદ નહીં લેવાથી તેને અજ્ઞાનપણે એ પરિણમન નવા કર્મ બંધનનું કારણ થાય છે. અને જેવું જ્ઞાની છે, હવે પૂર્વ બીજો પક્ષ પ્રતિપક્ષ લે છે, અજ્ઞાનની વાત કર્યા પછી સંક્ષિપ્તમાં 500 નીતિમાં આખી ગાથા પંડિતજીએ ઉતારી લીધી છે કે અને જેવો જ્ઞાની છે, એટલા માટે જ્ઞાનીને પરિણમનની પ્રક્રિયાને સ્પષ્ટ કરવું આવશ્યક છે કે આમ ન કરવું તો કેમ કરવું, જ્ઞાનીઓ કેમ કરે છે એ વાતને સ્પષ્ટ કરે છે કે અને જેવો જ્ઞાની છે, જ્ઞાને છે એટલે જ્ઞેયોમાં આસક્ત નથી. એક તો એ વાત છે કે જ્ઞાની થયા પહેલા જ્ઞાનીઓએ એક અભિપ્રાય કેળવી લીધો છે કે જગતના કોઈ રજકણ કોઈ પણ પર્યાય ધારણ કરે, વિશ્વના કોઈ ભૂતગળ રજકણો કોઈ પર્યાય ધારણ કરે તો એ કોઈ પણ પર્યાયમાં સુખ નામની ગંધે નથી, ન તો એમાં સુખ ગુણ છે, ન તો એમાં સુખની પર્યાય છે, ન તો એમાં સુખ એના નિમિત્તે થાય એવો ધર્મ પણ છે. ગુણ ધર્મ અને પર્યાય ત્રણેય લઈ લઈએ, એ એવું જળ છે, જળ તે એવું જળ છે કે એમાં સુખ ગુણ નથી, સુખ પર્યાય નથી, એના નિમિત્તે સુખ ઉત્પન્ન થાય એવો ધર્મ પણ નથી, નિમિત્ત નૈમિત પણ એવો ધર્મ પણ એમાં નથી, નિમિત્તત્વ પણ નથી. આવો એ જ જે અભિપ્રાય, એ તો કેળવાયેલો અભિપ્રાય છે. એ અભિપ્રાય રાખીને હવે અહીંયા પ્રયોગ ચાલે છે. જો અભિપ્રાય ન બદલાયો હોય એટલે વિપરીત અભિનિવેશ રાખીને પ્રયોગ કરે, સુખ બુદ્ધિ રાખીને પ્રયોગ કરે તો એ પ્રયોગમાં સફળ નહીં થાય. એનો અભિપ્રાય જે ઊંટો છે એ પ્રયોગ નિષ્ફળ જશે, એ પ્રયોગમાં માર ખાઈ જશે. બધી વાત વિપરીત અભિનિવેશ થઈ છે.
પ્રયોગ કરવા પહેલા
અભિપ્રાય થઈ જવો જોઈએ એ નિર્ણયના કાળમાં થાય છે. એ વાત નિર્ણયના કાળમાં અભિપ્રાય પલટવાની થાય છે. જ્યારે પોતાના સ્વરૂપનો અનંત સુખની ખાણનો, પોતાના સ્વરૂપનો એટલે કે અનંત સુખની ખાણનો નિર્ણય થાય ત્યારે અનાદિનો જ્યાં સુખનો નિર્ણય પડ્યો છે એ બદલાયા વિના રહે નહીં. બે વિરુદ્ધ નિર્ણય એ જ જીવમાં કદી સાથે રહી શકે નહીં કે હોય શકે નહીં, થઈ શકે પણ નહીં. બે વિરુદ્ધ નિર્ણય એક સાથે નથી થતા. ચર્ચગેટ પણ જવું છે ને બોરીવલી પણ જવું છે એમ બે નિર્ણય એક સાથે ન રહીએ. ટિકિટ લેતી વખતે એક જ નિર્ણય કરવો પડશે અને પછી ટિકિટ લે. ક્યાં જવું છે અને કઈ ગાડીમાં બેસવું છે એને નિર્ણય કરી લેવો પડશે. અને આ સ્વરૂપ નિશ્ચયના તબક્કે આ કાર્ય થાય છે. એ તબક્કે કાર્ય થયા પછી જે પ્રયોગ થાય છે એમાં સમ્યક અનુભવ થાય છે. એ પહેલા સમ્યક અનુભવ થતો નથી. નિર્ણય ઊંધો પડ્યો હોય અને અનુભવ કરવાની અભિલાષા કોઈ રાખે, એ આશા ધરે, એ આશા કદી સફળ નથી થવાની. કોઈ દિવસ એ આશા સફળ થતી નથી. એટલે જ્ઞાનીઓ જયારે આવી વાત કરે છે ત્યારે નિર્ણયની ને અનુભવની વાત, અનુભવ સાથે નિર્ણયની વાત પહેલા કરે છે. સમયસારની 144મી ગાથા, જ્યાં પ્રક્ષાંતિ ક્રાંત થઈને અતિન્દ્રિય સુખ ને આનંદ ને જ્ઞાનનો અનુભવ કરવો છે ત્યાં આચાર્ય મહારાજે સિદ્ધિ પહેલા વાત કરી કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવની આત્માનો નિશ્ચય કરવો, પ્રથમ આ કરવો. પછી અંતર્મુખ થવાની વાત છે. આ કર્યા વિના એમને અંતર્મુખ થાય એ ત્રણ કાળમાં નહીં બની શકવા યોગ્ય કાર્ય છે. એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આ અનુભવના સાયન્સનો પ્રોસેસ છે. એ કોઈ બદલવા માંગે ને એ પહોંચી જાય ત્યાં, એ કોઈ એનું રિઝલ્ટ આવે એ બની શકે નહીં. વિજ્ઞાન તો વિજ્ઞાનની રીતે જ કામ કરે. પાણી તો મૂળમાં જ સિંચન કરવું પડે. ફૂલ અને ફળ ફળ ઉપર પાણી નાખવાનો કાંઈ અર્થ નથી. મૂળમાં નાખી દઈએ એ બરાબર ચેનલાઇઝ થઈને ઠેઠ સુધી પહોંચી જશે. બાકી સીધું નાખે તો બગડી જશે બધું. એટલે જ્ઞાની છે જેવો, જ્ઞાની છે એટલે જ્ઞેયોમાં આસક્ત નથી. આમ નહી એટલે કોઈ છૂટી જાય છે કે આપણે જ્ઞાની નથી માટે જ્ઞેયોમાં આસક્ત છીએ, માટે આપણે શું કરીએ, આપણું આમાં કામ નહીં એમ નથી. તારું કામ છે અભિપ્રાય નિર્ણય કરવાનું, તારું પહેલું કામ છે. અને એક વિચારીએ બીજી વાત કે આ સ્વાનુભવતે અતિન્દ્રિય પરિણામ હોવાથી ત્યાં ઇન્દ્રિય જ્ઞાનની પહોંચ નથી, બુદ્ધિની પહોંચ નથી. તો જે બુદ્ધિથી પાર વિષય છે એના માટે આ બુદ્ધિગમ્ય અભ્યાસ કરવા બેસી ગયા છીએ. તો આ બેને કોઈ મેળ છે કે કાંઈ મેળ જ નથી એવું કાંઈ છે? આ થોડું વિચારી લેવા જેવો વિષય છે. આ બધો સુપર ઇન્ટેલિજન્સીનો વિષય છે. સામાન્ય બુદ્ધિમાં થોડું કઠણ પડે પણ વિષય થોડો એવો છે કે કાંઈક બુદ્ધિ લગાવવી પડે એવો વિષય છે. કેમ કે જેટલો અભ્યાસ છે એ બુદ્ધિગમ્ય રીતે થાય છે, અને જ્યાં પહોંચવું છે બુદ્ધિ થી પાર નો વિષય છે, તો પછી આ બેને કઈ કનેક્શન છે કે વગર કનેક્શન વાળી કઈ વાત છે? જો કઈ કનેક્શન જ ન હોય તો પછી આ રોગ ની માથાફોડ કરવી ને સમય ને શક્તિ નો વ્યય કરવો એક મૂર્ખામી છે, બીજું કઈ નથી. પણ કઈક કનેક્શન છે તો એ શું છે એ સમજી લેવું જોઈએ બહુ સ્પષ્ટપણે. કે શાસ્ત્ર અભ્યાસમાં અનુભવ કરવા માટે જે કઈ આગળ વધવું છે એમાં જે આ શાસ્ત્ર અથવા તત્વનો અભ્યાસ છે એમાં નિર્ણય સુધી પહોંચવાનો એક તબક્કો છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો એમ કહ્યું કે લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાર છે. આ જે શાસ્ત્રો છે જેમાં સુખની પ્રાપ્તિનું નિમિત્ત પણ રહેલું છે, દેવગુરુ શાસ્ત્રમાં એ નિમિત્ત પણ છે, દેવગુરુ શાસ્ત્ર અને સદગુરુ એમાં એ નિમિત્ત પણ છે, પરગ્રહ હોવાથી નિમિત્ત પણ લીધું છે. તો ત્યાં કેટલું છે કે જીવ નિર્ણય સુધી પહોંચી શકે, નિર્ણય સુધી પહોંચે એટલે લક્ષ્ય બંધાઈ જાય, લક્ષ્ય થઈ જાય કે જે ફરે નહીં, નિર્ણય કરે એટલે એની ઓળખાણ થઈ, નિર્ણય કરે એટલે એ સ્વસંગ થયો, નિર્ણય કરે એટલે એને ભાવભાષણ થઈ, પ્રતિભાષાયો. આટલું કાર્ય તત્વજ્ઞાનના અભ્યાસ કાળે થાય છે અને એનો અનુભવ સાથે સિદ્ધો થાય છે. એટલે નિયમોમાં એને સુખ બુદ્ધિ છૂટે છે, નિર્ણય છૂટી જાય છે, નિર્ણય છૂટી જાય છે. એટલે જ્ઞાની કે જેઓ જ્ઞેયોમાં આસક્ત નથી એને જ્ઞાની કયા છે. જેને જ્ઞેયોમાં સુખ બુદ્ધિ સહિતની અમુક ચીજ વગર મને ન ચાલે એનું એને હોવું નહીં જોઈએ. મને આના વગર નહીં ચાલે, વ્યસન નો તો પ્રશ્ન જ નથી કે કોઈ મુમુક્ષુની ભૂમિકામાં કોઈ વ્યસન હોય એ તો પ્રશ્ન જ નથી, એ તો પ્રશ્ન જ નથી, એનો એ તો વિચાર કરવાનો વિષય જ નથી અને એ વિચાર કરવાનો સમય પણ આપણને નથી. પણ નાની મોટી ચીજમાં જીવનની અંદર જે ખૂટે હોય છે એમાં હું એમ કહું છું મને ચા વગર તો નહીં ચાલે. સવારમાં એક કપ ચા જો નાખી દીધી હશે પેટમાં તો પછી સ્વાધ્યાય કરવામાં માથું ઠેકાણે રહેશે, અને નહીતર નથી પીધી નથી પીધી નથી પીધી નથી પીધી કંઈક હાઇલા જ કરશે અને ઉપયોગ લાગશે. અનુભવ છે એટલે તો ચર્ચા કરીએ છીએ, અનુભવ ની ચર્ચા કરીએ છીએ, અનુભવ નો વિષય ચાલે છે. એ એક ચીજ નહીં હોવી જોઈએ કે મને આના વિના નહીં ચાલે, એવી એક ચીજ નહીં હોવી જોઈએ. એને રુચિ સાથે સંબંધ છે, પર રુચિમાં ક્યાંક ને ક્યાંક ગ્રંથિ બંધાય છે અને આ ગ્રંથિ ભેદ ગાંઠ છૂટતી નથી જીવને, જીવ આગળ વધી શકતો નથી. એનું મૂળિયું સુખ બુદ્ધિ છે, એને એ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. મુક્ષુ જીવે કે આ આત્મા જો અનાદિકાળથી અત્યાર સુધી અનંતકાળ પર્યંત જીવતો રહ્યો છે તો કોઈ પણ ચીજ વિના જીવતો રહ્યો છે, એની જીવત્વ શક્તિથી જીવતો રહ્યો છે. આમ વાત છે ખરેખર. તો પછી અમુક ચીજ વગર ન ચાલે એ કલ્પના બાંધીને બેસીને તારે તારું કેટલું અહિત કરવું છે અથવા આ મનુષ્ય ભાવને તારે એમાં જ વ્યતીત કરવો છે, આ એક ગાંઠમાં છોડવી નથી નાની એવી. માણસ શું કહેશે કે નાની એવી વાત તો મૂકતો નથી, અને આખું તારું માથું મોટું કામ અટકાવીને બેઠો છું, આ તો કઈ જાતનું તારું દાપણ છે કે મૂર્ખાય છે, શું છે આ? એક વાત નથી કરી દેવી, એટલે એક નિર્ણય કરવામાં સુગમતા થઈ જશે. નિર્ણય તો એ પદાર્થનો થાય છે કે જે પદાર્થ પ્રણય કાળે નિરાલંબ નિરપેક્ષ છે, જેને કોઈના આલંબનની જરૂર નથી, જેને કોઈની અપેક્ષા નથી. ત્રણેય કાળને વિશે એવા પદાર્થનો નિર્ણય કરવો છે અને એ જગ્યાએ પકડાઈ રહેવું છે કે આના વગર ન ચાલે, તો નિર્ણય ક્યાંથી આવશે? તે ઓળખાણ ક્યાંથી થશે? તને આ સવાલ છે. ભલે ને શાસ્ત્ર માંથી માંથીને મરી જાય તો નહીં લાગે, ક્યારેય કરતો ન લાગે એ પરિસ્થિતિ છે. આવી નાની મોટી વાતના જે સત્પુરુષોએ સંકેત કર્યા છે એની અંદર બીજના મૂકા છે. જ્ઞાન દશાના બીજ ત્યાં છે બધા. એટલે નાની વાત ઉપર ઉપરથી સાધારણ લાગે એમ છોડી દેવા જેવી વાતો નથી હોતી. એક એક વાતનું રિસર્ચ કરવું, જે વાત શાસ્ત્રની સામે આવે એનું રિસર્ચ કરવું. કહેનારે ભલે રિસર્ચ કરીને આમાં સુગમતા છે. સાયન્ટિસ્ટોને ભૌતિક વિજ્ઞાનમાં તો ઓન રિસર્ચ વિષયને રિસર્ચમાં રિસર્ચ કરીને મહેનત કરવી અને પરિશ્રમ કરવો પડે છે. આપણે તો નસીબદાર છીએ કે રિસર્ચ થયેલી ચીજનું રિસર્ચ કરવાનું છે, એટલી સુગમતા છે. તો એ તો સહેલી વાત છે કે એની કાર્ય પદ્ધતિ એનું રિઝલ્ટ બધું સામે દેખાડી દે છે અને પછી એમ કહે છે કે જો આમ થાય છે આમ થાય છે, તો કેટલું સહેલું છે. નેતર તો શું કરે છે? માણસો ત્યાગ કરી દે છે. આ છોડો, આ ન ખાઓ, આ વિષય છોડી દો, આ પ્રતિજ્ઞા લઈ લ્યો, આ સંયમ પાડી લ્યો, આ વ્રત લઈ લ્યો, આમ કરી લ્યો, આમ કરી લ્યો. પણ અંદર રૂચીને રસ પડે ને સુખ બુદ્ધિ પડી છે કેવી રીતે જાણવા સાથે? એ તો એના જેવી વાત છે કે માણસને ભૂખ લાગી હોય અને બાંધી રાખીને ખાવા ન દે. ભૂખ લાગી છે હવે એને બાંધી રાખો, ખાવા ન દો, તો ભૂખનો ભડકો વધવાનો કે ઘટવાનો? એ કઈ રીત છે કા? એ રીત છે. રીત તો એ છે કે સમ્યક પ્રકારે એનું ઉપશમન થાય, એનો રસ ગળી જાય, એ એની રીત છે. અને એમાં સુખ છે, એમાં શાંતિ છે, એમાં નિરાતુરતા છે, એમાં પરિણામને વિશે કોઈ ઉપદ્રવ થતો નથી. નહીતર ઉપદ્રવમાંથી છૂટી જ ન શકે, દમન કરે તો ઉપદ્રવમાંથી છૂટી ન શકે. એટલે અહીંયા એમાંથી એ બધી વાત નીકળે છે કે જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી. એટલે શું? વાત તો નાની એવી લાગે ઉપર ઉપરથી જોવો, પણ અંદર ઘણી વાત પડી છે કે આસક્ત નથી. એટલે શું? નિર્ણય પહેલા છૂટી ગયો છે. જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા એક આકાર જ્ઞાનનો સ્વાદ લે છે. અનેક આકાર એના જ્ઞાનમાં નથી તો કે છે તો ખરા, પણ ગૌણ કરી નાખે છે, લક્ષમાંથી હટાવી નાખે છે. દાળમાં મરચું ને ખટાશ નાખી છે પણ મીઠાને જ પકડવો છે, અહીંયા તો હટાવી શકાય છે ભલે નાખેલું હોય. એમ જ્ઞાનમાં ભલે અનેક આકાર ઉપજ્યા હોય, એ તો સબર પ્રકાશક છે એટલે ઉપજશે, અનિવાર્ય છે. છતાં પણ એકાકાર જ્ઞાનનો સ્વાદ લઈ શકાય છે, અનુભવ કરી શકાય છે. તેથી તેઓ શું પ્રક્રિયા કરે છે? જ્ઞાનીઓ અંતરંગમાં શું પ્રક્રિયા કરે છે? એવી ક્રિયા કરે છે કે જ્ઞેયથી જુદું એવું જે એક આકારરૂપ જ્ઞાન છે, અનેક આકારરૂપ જ્ઞાન નહીં, જ્ઞાનમાં જ્ઞાનમાં બે વાત છે. અનેક આકાર તે બહિરંગ જ્ઞાન છે, બાહ્ય જ્ઞાન છે, એકાકાર તે અંતરંગ જ્ઞાન છે. એવા એકાકાર જ્ઞાનનો જ સ્વાદ લે છે. જેમ શાકમાં મીઠાને જુદું પાડે છે તેમ એમ કરીને શાકનું દ્રષ્ટાંત પણ જયચંદજીએ ફરીને દોહરાવ્યું છે, જે આચાર્ય ભગવાને ટીકામાં દોહરાવ્યું છે. અને એ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું એકલી પર્યાય અને જ્ઞાન ગુણ પણ નહીં, એકાકાર જ્ઞાનથી ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વપદ્રવ્યોથી જુદું પરંતુ પોતાની પર્યાયોમાં એકરૂપ, સર્વ પર્યાયોમાં એકરૂપ, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, સર્વ પર્યાયોમાં એકરૂપ છતાં પર્યાયો રૂપ નહીં થયેલું, નિષ્ફળ પોતાના ગુણોમાં એકરૂપ ગુણભેદ રૂપ નહીં થયેલું, પરનિમિત્ત ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું જે સ્વરૂપ આત્રિકાળે દ્રવ્ય છે તેનું અનુભવન, તે જ્ઞાનનું અનુભવન છે. અને આ જ્ઞાનનું અનુભવન જે છે ભાવશ્રુત જ્ઞાન રૂપ છે, તે સમસ્ત જીન શાસનનું અનુભવન છે. જ્ઞાનીઓ પાસે દ્રવ્ય અને ભાવ જીન શાસનનો અનુભવ છે. ભાવશ્રુત જ્ઞાન છે, ભાવ જીન શાસન છે, અને દ્રવ્ય જીન શાસનનું પણ એનો નિર્ણય એ વિષયમાં એનો જ સત્ય છે અને ખરો છે, બીજાનો નહીં. દ્રવ્ય જીન શાસનનો એટલે કે તીર્થ ને તીર્થની પ્રવૃત્તિનો કોઈ પણ વિવાદાસ્પદ વિષય હોય તો એમાં જ્ઞાનીઓનો નિર્ણય સત્ય છે, એમાં જ્ઞાનીઓની ભૂલ ન થાય. સંભવ છે વિદ્વાનોની ભૂલ થાય, પણ જ્ઞાનીની ભૂલ હરગી થતી નથી. એટલા માટે સમસ્ત જીન શાસન દ્રવ્ય અને ભાવે જીન શાસન છે એ વાત આચાર્ય મહારાજે સ્પષ્ટ કરી છે. શુદ્ધ નહીં છે, આમાં કાંઈ ભેદ નથી. આ છેલ્લા અજની આ વાસ્તવિક પરિસ્થિતિ છે એમ અહીંયા કહેવા માંગે છે. વિધિ વિધાનમાં ફાઇનલ નિર્ણય જ્ઞાનીઓનો સમજવો. જ્ઞાનીઓને વિધિ વિધાન ભેદ પ્રભેદમાં ન ગયા હોય એની સામે વાત મૂકી દો કે આ વિધિ વિધાન આ કરાય કે આ કરાય, તો જ્ઞાનીનો નિર્ણય ફાઇનલ. વિધિ વિધાનમાં પણ તત્વદ્રષ્ટિથી સાચો નિર્ણય થાય છે. તત્વદ્રષ્ટિ વાળાનો વિષય છે, ભલે તીર્થ ને તીર્થ ની પ્રવૃત્તિ નો વિષય છે, તો પણ તત્વદ્રષ્ટિ વાળા નો જ એ વિષય છે. જેને તત્વદ્રષ્ટિ નથી એનો એ વિષય નથી. સીધી વાત આ છે કે જેને તત્વદ્રષ્ટિ નથી એનો એ વિષય નથી. એને માન્ય કર્મ જ્ઞાની કહે તે એને એના પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનને મુખ્ય કરીને આગ્રહ રાખો નહીં. આ હિત બુદ્ધિ એ વિચારવા જેવો વિષય છે. અત્યારે તો સમય નથી, પણ છંછેડીને નક્કી કરવું અને એના માટે જેટલો જોઈએ એટલો સમય માગી લેવો, આપણે એના માટે તૈયાર છીએ.